સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 20/2/2015. વચનામૃત ગઢડા અંત્ય 2. સર્વે અર્થ સિદ્ધ થયાનું પ્રગટ ગુરુરૂપ હરિનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના જ્યેષ્ઠ સુધી છઠને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરના ફળિયાને વિશે બાજોટ ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાગ બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પાગને વિશે મોગરાના પુષ્પનો તોરો ખોંચ્યો હતો અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોંટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન સ્ત્રી આદિ જેવ સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મળતી નથી, તેનું શું કારણ હશે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મળતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે જેને સત્સંગ થતાં થતાં જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થતું નથી અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય, પણ અંગ તો તેનું તેજ રહે છે અને જ્યારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય અને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય અને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી એ વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે, માટે જે સમજ્યું હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિ કે કરીને પોતાને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિ ક્ષીણ પડી જાય. જેમ કોઈ ગૃહસ્થ હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિ સ્વરૂપવાન હોય તેને જોઈને જો ભૂંડો ગાઢ થઈ જાય તો પછી તેની કેવી દાજ થાય? તેવી દાજ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રદાન થાય ત્યારે થઈ જોઈએ, અને જ્યારે એવી દાજ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રદાન ન રહે, અને સર્વ સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંદમાં કહ્યું છે, જે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ, ત્યાગ, યોગ, યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું. માટે અમને તો એમ ભાસે છે જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે, અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી, તેને અતિશય મંદ બુદ્ધિવાળો જાણવો શા માટે? જેવી શ્વેત દ્વીપમાં સભા છે ને જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે ને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીને સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારું ખાવા પડે છે? જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી તે સારું સમ ખાવા પડે છે, અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ, તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે, જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે, જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, માટે જેને પરમપત કહીએ મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય છે એ વાર્તા અતિ ઝીણી છે, ને બીજાને તો સમજામાં પણ આવે નહીં એવી અતિશય ઝીણી વાર્તા છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું બીજું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 9 સર્વદેશી સમજણ.
વાત 11મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે. સંવંત 1918 ના અષાઢ સુધી એકાદશી ને દિવસે સ્વામીએ વાત કરી, જે સર્વ વાતનું સાનુકૂળ હોય ત્યારે વાતું સંભળાય. તે શરીર સાજું હોય, કોઈ જાતનો દેશકાળ વિષમ ન હોય, ને મનમાં પણ કોઈ જાતનો ઉદ્વેગ ન હોય ત્યારે વાતું સંભળાય. પણ 12 મહિનામાં એકે મહિનો વાતું ન સાંભળે તેનો સત્સંગ રહે નહીં. વાત 12મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આ તો અંધારું કૂટાય છે, માટે તેનો વિચાર કરવો. સુરવીર હતા તે કહે, જે અમારા ઘરમાં અંધારું કેવું, તે દિવસ છતાં વાળું કરી ભેટું બાંધી ડાંગડા લઈ બારણા આડે ઊભા, ને કહે જે અંધારું આવે તો ડાંગડા મારીને કાઢી મૂકું. તે આથમણું જોઈ રહ્યા, ત્યાં તો સંધ્યા ફૂલેલ તે અજવાળું દેખે, પણ એક જણે ઘરમાં જોયું તો ત્યાં અંધારું દીઠું, એટલે કહે આપણા ઘરમાં અંધારું ક્યાંથી પેસી ગયું, ચાલો કાઢીએ. પછી ઘરમાં અંધારે ધોકા મારવા માંડ્યા, તે ઉતરેડું ફૂટી ને એકબીજાના માથા ફૂટ્યા. પછી સવાર સુધી એમ કરતા કરતા અજવાળું થયું, ત્યારે કહે કેવું કાઢ્યું. તેમ વ્યવહારમાં કૂટાય છે તો પણ મનમાં જાણે છે કેવો વ્યવહાર સુધાર્યો છે, પણ તે તો સુધર્યો તોય બગડેલો છે, ને અહીં આવે ત્યાંથી દિવસ ગણવા માંડે. તે શું જે ઘર ઉપર વૃત્તિ તણાઈ જાય છે, ને આ માર્ગમાં તો જીવને મૂંઝવણ થાય એવું છે, માટે ધીરે ધીરે ઢાળ પાડવું. જે સાધુ ભેળું બેસવું ગમે ને સારા હરિભક્ત ભેળું બેસવું ગમે, પણ આપણે જે ખોરડું માન્યું તેમાં નહીં જ રહેવાય, ને આ ખોરડામાં જ રહેવાશે. વાત 13મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, સત્સંગ પોતાનો કરવો પણ ઉછીનો ન કરવો. કોઈને મા બાપનો, કોઈને મોસાળનો, કોઈને કાકાનો, એમ કોઈકને લઈને સત્સંગ છે, માટે પ્રહલાદની પેઠે પોતાનો સત્સંગ કરવો, અને પર્વતભાઈને પણ પોતાનો હતો. વાત 14મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે નિશ્ચયની વાત કરી, જે મુક્તાન સ્વામીને તથા આણંદજીભાઈને મહા મહા દાખડે નિશ્ચય થયો, ને સમાધિ દેખાડી હતી, તો પણ જ્યારે કાલવાણીમાં ખાખરાઓમાં મુક્તાન સ્વામી દિશાએ ગયા હતા, ત્યાં રામાનંદ સ્વામી કહી ગયા જે સર્વોપરી પુરુષોત્તમ છે, ત્યારે વાત સમજાણી. ને આપણે તો મહારાજનો આવો ને આવો પ્રતાપ દેખીને નિશ્ચય કર્યો છે, માટે સર્વોપરી ઉપાસના સમજવી, ને આજ્ઞામાં રહેવું, ને આજ્ઞામાં તો સર્વ વાત આવી જાય છે. વાત 15મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, સમાગમ તો અવશ્યપણે કરવું, પણ કેવળ સ્ત્રી છોકરાના દાસ થવું નહીં. તે ઉપર અંબાવીદાસની વાત કરી, જે તેને કોઈ કે મંદિરે દર્શને આવવા કહ્યું, ત્યારે તે બોલ્યો, જે પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, છોકરા છૈયા સંત સમાગમ સેવા કેની કરું. ને ઝીણાભાઈએ સમાગમ સારું ગઢડામાં અધવારું કર્યું, માટે બે ભાઈ હોય કે બાપ દીકરો હોય તો વારા ફરતી વ્યવહાર સાચવીને સમાગમ કરી લેવું. સમાગમ કરે તો વ્યવહાર પણ સારો થાય, એ વાતમાં કંઈ ફેર નથી. વાત 16મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આ જીવને જો રૂપિયા મળે તો લોકમાં ભરાઈ જાય છે, ને જીવ તો આ લોકનું સુધારીને પોતાનું બગાડે એવો છે. મોક્ષને માર્ગે ચાલવું તેમાં હજાર હજાર વિઘ્ન છે. પીઠવા જાળના ખીમા ડોબરિયાનો વ્યવહાર કૃપાનંદ સ્વામીની દ્રષ્ટિથી સારો થયો તો હવે ઘરનો ઉમરો મેલીને બહાર નીકળતો નથી, એમ જીવનો બદ્ધ સ્વભાવ છે. વાત 17મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, ધર્મ તો કોઈ ઠેકાણે રહ્યો નથી, તે ઉપર પોરબંદરના બાવાની છોકરીની વાત કરી, માટે જાજુ કહે જીભ તૂટી પડે એવી વાત છે, પણ ક્યાંય ધર્મ રહ્યો નથી. ને આ તો મહારાજે નોખું પાડ્યું, આ નિયમ પણ નહોતા, તે મહારાજે પ્રગટ કર્યા. વાત 18મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આપણી આવરદા સર્વે 76ના વરસાદમાં તણાઈ ગઈ, માટે હવે તો સમાગમ કરી લેવો, ને જે કર્તવ્ય હોય તે ન કરે તે ડાયો ન કહેવાય, ને બીજા કર્તવ્ય છે તેનું ફળ તો દાર લોટરા મળ્યા એ જ છે, ને ભગવાન ભજવા એ કર્તવ્ય મોક્ષને અર્થે છે. વાત 19મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, અને 5 રૂપિયા હોય ને બેઠા બેઠા ખાઈને સત્સંગ કરે તો તે રૂપિયા તેને સુખદાયી થાય છે, તે થોડા જ રૂપિયા હોય તો પણ જો બહુ આસક્તિ હોય તો સર્પ થવું પડે, માટે આપણે રૂપિયા છે તે મોક્ષને અર્થે છે ને બીજાને બંધનને અર્થે છે. કોઈક 1000 રૂપિયા વ્યવહારમાં ખર્ચી નાખે છે પણ એ જીવના કામમાં કશું નથી, જેટલું સત્સંગના ઉપયોગમાં આવે છે એટલું મોક્ષને અર્થે થાય છે. વાત 20મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, કામ્ય કર્મ કરીને મોટા વિષયને પામે તો ઘણી માથાકુ, તે શું જે નાના દેવતાનું વિમાન મોટા દેવતા ઊંધું પાડી દે છે, અને કેટલાક તો ગરીબના વિમાનમાંથી પોતાનું વિમાન લાવીને હેરાન કરે છે, એવી ત્યાં ઈર્ષા છે. વાત 21મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, અહીં સમાગમ કરવા આવ્યા અને ગાફલાઈ રાખીને જ્યાં ત્યાં બેસી રહ્યા, ત્યારે ઘરે જાશો ત્યાં એ વાત થશે, ઘેર જાશો ત્યારે ખેતર મોકલશે, માટે અહીં આવું ત્યારે તો એક મને વાતું સાંભળી લેવી. વાત 22મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, સંવંત 1918ના અષાઢ સુધી 13ને દિવસે સ્વામીએ વાત કરી, જે સંબંધી સર્વને કેવળ સ્વાર્થનું હેત છે, તે ઉપર વાત કરી જે કણબીને છોકરે સાધુને કહ્યું જે મારા માવતરને મારે વિશે મરી મટે એવું હેત છે, ત્યારે વિજયાત્માનંદ સ્વામીએ કહ્યું જે સ્વાર્થી હેત છે સાચું ન હોય, ત્યારે છોકરે કહ્યું જે ના મહારાજ ખરેખરું હેત છે, ત્યારે વિજયાત્માનંદ સ્વામી કહે જે તું ખોટે ખોટે માંદો થજે, પછી અમે આવશું એટલે જેમ હશે એમ બતાવી દેશું. પછી તે છોકરો માંદો થયો, ત્યારે એના માવતર ઓસડ કરવા લાગ્યા અને કહે જે ભાઈ તને રોગ થયો તે અમને કા ન થયો, એમ કરતા હતા ત્યાં સાધુ ગયા અને પૂછ્યું જે કોણ સૂતું છે, ત્યારે કહે જે અમારા દીકરાને કંઈક ચોગડિયું ભજી ગયું, તે આવતાવે ભૂટ પડી ગયું ને બોલતો નથી, ઘણા ઉપાય કર્યા, ફકીર તેડાવ્યા, ઝાડા નખાવ્યા, પણ કાંઈ કારી લાગતી નથી. પછી સાધુ કહે કહો તો અમે સાજો કરીએ, તો તે કહે જે તો તમારા જેવો કોઈ નહીં. પછી સાધુએ દૂધ મંગાવ્યું ને માઈ સાકર નખાવીને 7 વાર એના માથેથી ઉતાર્યું, પછી કહે આ દૂધમાં મોત આવ્યું છે, માટે જે કોઈ પીએ તે સાટે મરે ને આ છોકરો જીવતો થાય. પછી તેના બાપને કહ્યું જે તમે ખાઈ પી ઉતર્યા છો માટે પી જાઓ, ત્યારે તેના બાપે પીવાની ના પાડી ને કહે મેં મરાય નહીં. પછી તેની માને પૂછાવ્યું તો તે કહે જે હું તો રેટિયો કાતીને પેટ ભરીશ પણ મરાય નહીં. ભાઈ પછી એની સ્ત્રીને પીવા કહ્યું, ત્યારે તે કહે જે હું તો ઘરગી જઈશ, મારે શું કામે પીવું પડે. પછી તેની બેનને કહ્યું તો કહે હું તો મારે સાસરે જઈશ, મારે એનો કમખો જોતો નથી, એમ રૂડી રીતે સૌએ ના પાડી. ત્યારે વિજયાત્માનંદ સ્વામી કહે કહો તો અમે પી જઈએ, ત્યારે કહે હો હો મહારાજ તમે તો પ્રભુના ઘર છો, તે તમે પી જાઓ તો બહુ ઠીક. પછી સાધુ તે દૂધ પી ગયા અને છોકરાને કહે ઉઠ થા બેઠો, એટલે તરત બેઠો થયો ને કહ્યું જે તમે તો મને મુઓ વાંચ્યો હતો ને આ સાધુએ જીવાડ્યો છે, માટે હું તો એનો ભેળો જઈશ. એમ કહી સાધુ ભેળો ચાલી નીકળ્યો. તે વૈરાગ્યવાનની એવી કળાયું હોય ને જગતનું સ્વાર્થિયું હેત છે, પણ તે ખરે ટાણે ખબર પડે. વાત 23મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જીવ જ્યાં રહે ત્યાં બંધાઈ જાય છે. ટોળામાંથી બે વાછડા જુદા પડ્યા તે મુવા જેવા થઈ ગયા. વગડામાં ઢોર ભેળા રહે તેને ત્યાં જ ગમે. તે ભરવાડને ગામમાં ન ગોઠે ને ભાલના કાગડા ગુજરાતમાં જાય નહીં, તેમ સૌને પોતાની નાત જાત સારી લાગે છે. એમ જ્યાં જીવ રહે ત્યાં તે બંધાઈ જાય છે. વાત 24મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સૌ કરતા કામ બળ્યો છે, એવો કામ છે તે પણ ન ખાય તેથી ઓછો થાય છે. અગ્નોત્રેમાં અર્ધમણ સૂઠ હતી તે સડી ગઈ, એટલે મૂળચંદ વાણિયાએ નાખી દીધી. કારણ કે કોઈને અન્ન ખાવા મળ્યું નહીં એટલે બાળક જન્મ્યા નહીં, ને સૂંઠનું ગ્રાહક કોઈ થયું નહીં એટલે સડી જવાથી નાખી દીધી. માટે આહાર ઓછો કરે તો સેજે ઇન્દ્રિયો જીતાય. વાત 25મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વિષય તો હોય પણ જો નિયમમાં રહે તો સુખ રહે, ને નિયમ રાખવા તે પણ જોગ વિના રહે નહીં. કર્મને વશ થઈને સર્વ નિયમ રાખે છે. તે રાજકોટમાં સુરાબી રાજાથી એરંડીઓને બાજરાનો રોટલો જ ખવાય છે, ને રૂગનાથરાયના ઘરમાં રૂપિયા છે પણ તાંદળજાની ભાજીને બાજરાનો રોટલો જ ખવાય છે. એમ કર્મે કરીને તો જીવ નિયમ રાખે છે, પણ ભગવાનની આજ્ઞાએ કરીને નિયમ રાખતા નથી.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 19. ગુરુ. ધાતુ, કાષ્ઠ, પાષાણ ને માટી, તેમાં એક પણ ઘાટ દેખાતો નથી, પરંતુ કુશળ શિલ્પી તેમાં અનેક ઘાટ રચે છે, એવો તેનો પ્રતાપ છે. જગતમાં અનેક પ્રકારની ક્રિયા પ્રવર્તે છે, તેના પ્રેરક ગુરુઓ જુદા જુદા છે. તેવી જ રીતે મોક્ષદાતા ગુરુ જગતમાં એક જ પ્રગટ હોય છે. એ મોક્ષદાતા ગુરુને શરણે જે મનુષ્ય આવે છે, તે પછી ત્યાગી હોય કે ગૃહસ્થ, સર્વેને તે ભવસાગર પાર કરાવે છે. એ ગુરુના વચનમાં એવો પ્રતાપ રહ્યો છે કે એમના વચને જીવના અનંત જન્મોના પાપ છૂટે છે. સમર્થ ગુરુ વિના જીવને જન્મોના પાપથી રહિત કરવો અશક્ય છે, આ તેમની પ્રત્યક્ષ પરખ છે. પાપ છૂટે તેની પરખ એ છે કે ગમે તેવો પાતકી હોય પણ આવા મોક્ષદાતા સદગુરુની કૃપાદ્રષ્ટિથી તેનું પરિવર્તન થઈ જાય છે. તેની મતિ ધર્મમાં રહેતી હોય, મોક્ષપદ ધર્મનું પાલન તેને રૂચે, મોક્ષરૂપ ભક્તિ પ્રિય લાગતી હોય તથા જ્ઞાન વૈરાગ્યમાં અતિ અનુરાગ હોય, તેણે કરીને તેની બધી ક્રિયા ગુરુ પ્રતાપે પવિત્ર થઈ જાય છે અને આંતરબાહ્ય શુદ્ધિ વર્તે છે. બાહ્ય શુદ્ધિ હોય પણ અંતર મલિન હોય તો? પરંતુ મોક્ષદાતા ગુરુ જેને મળે છે તેની સઘળી ક્રિયામાં એક રાગ હોય છે, તે ક્રિયા જોવાથી માલુમ પડે. જો જીનસે સમર્થ હી હોવે તાકી વાત વિચારી કે જોવે, તબ તાકું તેહી વાત દેખાવે ઓર કું નહીં દેખે મે આવે. જો સમર્થ જબ આવત જેહા નિજ સામ્રથ તબ જનવત તેહા, તેહી કર જિનમે સામ્રથ જેતા દેખાઈ પ્રગટ આવત તેતા, તાકે નજર મે આવત જૈસે ફેરવત સો વર્તન હી તૈસે, વર્તન મે જાકું ખપ જૈસો પ્રગટ દેખાઈ આવત તૈસો, સોવર્ણ મે દૈવત જીતનો અનલ કસોટી જોઉં કહી દેવત હે તીતનો તાવીન કહે ન કોઉ, વર્તન હે અનલ કસોટી હી વર્તન સે જન હી જૈસો देखे में आवत तरत ही तामे न रह है अंदेशो। एक घर में घोरी जोरे होत न परखते ही विविध घर में जोरी परखत होत है जिनी जो। तैसे आश्रित जन त्यागी गृही जो कहात तेहु प्रसन्न होई के मन वर्ताव ही गुरु समर्थ जो। सोवर्ण आदिक धातु में जेहा तामे एक घाट नहीं तेहा। काष्ठ पाषाण मृत्तिका तामे घाट एक न देखात यामे। कपास में घाट देखात न एका ताके गुरु जब मिलत विवेका। तब एक से घाट अनेक रचावे तैसे समर्थ की रीत रहावे। जग में क्रिया है अनेक प्रकारा सबके गुरु है न्यारा न्यारा। तैसे मोक्षदाता गुरु जोऊ प्रगट जग में एक ही सोऊ। मोक्षदाता गुरु ताके जेही जे जन शरण आवत हैं ते ही। त्यागी गृही जो जो जेता भवतारण जनकु होवत तेता। वचन में ऐसो रहे प्रतापा अनंत जन्म के छोरावत पापा। समर्थ विन नहीं पाप छुटावे पाप छुटे से परख ही पावे। पाप छुटे की परख है ऐसा धर्म में मति करत प्रवेशा। धर्म रुचे मोक्ष अनुसारी मोक्ष रूप भक्ति लगे प्यारी। मोक्ष रूप ज्ञान वैराग्या तामे अति होवे अनुरागा। तेही कर दैहिक क्रिया जेती पवित्र होई जावत है तेती। बाहिर शुद्ध अंतर मलीना क्रिया में सो आवत चीना। उमरेठ में विद्वानों की सभा में श्रीहरि कहे ब्रह्मना गुण पात्र विना टकता नथी। पात्र विना आवे तो उन्मत्त थई जाए। पाप के पुण्य ब्रह्मने स्पर्शता नथी। तेम छता एवा पुरुष पाप मात्र थी छेटे रहे छे। बीजा ने पण मांस मदिरा परस्त्रीनो संग आदि पाप थी छोड़ावीने निर्भय करे छे। विषय प्राप्त थाय त्यारे ब्रह्मनिष्ठपणू परखाय छे। ब्रह्मना गुण जेमा आव्या होय ते पुरुषने विषय मात्र असार थई जाय छे। ब्रह्म ज्ञानी जो विषयासक्त होय तो ते ब्रह्म द्रोही छे ने मारो द्रोही छे एम श्रीकृष्ण कहे छे।
प्रगट गुरु हरिहरि प्रसाद स्वामी महाराज नी जय।
तारीख 26/9/1988 कांटेला पोरबंदर मध्य 42 ऊपर करेली गोष्ठी मंगल प्रवचन परम पूज्य स्वामी श्री
भगवदानंद स्वामी महाराज ने प्रश्न पूछे छे। अनंत कोटि ब्रह्मांड जेना रूमारे उड़ता फरे એવું એ પ્રભુનું સ્વરૂપ એ બ્રહ્માંડો કેવી રીતે રહ્યા છે? ભગવદાન સ્વામી એમ સમજતા હતા કે બ્રહ્માંડો બધા અનુની જેમ ભગવાનના રૂવાડે ઉડતા ફરે છે। મહારાજે સ્પષ્ટતા કરી ભગવાન અક્ષરધામને વિશે રહે છે। અક્ષરધામના બે સ્વરૂપ છે, સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ। પ્રભુને સગુણે ન કહેવાય અને નિર્ગુણે ન કહેવાય। સગુણ એટલે વિશાળમાં વિશાળ કલ્પનાતીત અનંત મુક્તો જે અક્ષરધામમાં રહ્યા છે અને જે બ્રહ્મ તત્વના એ સગુણ સ્વરૂપને વિશે અનંત બ્રહ્માંડો અનુની જેમ ઉડતા હશે એ ખૂનામાં બેસીને જયારે વિચાર કરી દે ગાંડા થઈ જવાય। બસ અનંત મુક્તોને ધરનારું અક્ષરબ્રહ્મનું સગુણ સ્વરૂપ અનંત બ્રહ્માંડો જેના રૂવાડે અનુની જેમ ઉડતા ફરે એ બી અક્ષરધામનું સગુણ સ્વરૂપ કલ્પનાતીત કાળ ન પહોંચે કર્મ ન પહોંચે માયા ન પહોંચે એવું એ સ્વરૂપ। વિશાળમાં વિશાળ એને સગુણ કહેવાય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ એને નિર્ગુણ કહેવાય। દરેક આત્માઓને વિશે અક્ષરબ્રહ્મનો પ્રવેશ છે। સાંભળજો બહુ શાંતિથી મારી વાતને। જળ અને ચેતન આ રચકન લીધી અમે અક્ષર બ્રહ્મ છે, એમને રચકનો ઘણી આવી ગઈ આ લીધી આમ એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ નિર્ગુણ બ્રહ્મ। દરેક ચૈતન્યને વિશે જળ અને ચેતન દરેકમાં અક્ષર બ્રહ્મનો પ્રવેશ છે। એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શરીર એમના નિર્ગુણ સ્વરૂપ। મહારાજે શું કહ્યું? સગુણ અને નિર્ગુણ પણ તો અક્ષરભ્રમને વિશે છે, પ્રભુને વિશે તો છે જ નહીં. હવે સમજાવું છું. અક્ષરભ્રમનું જે સચિદાનંદનું જે સૂક્ષ્મ શરીર છે એ અતિ સૌંદર્યવાન છે. જે સૌંદર્યને કાઢ ન ખાય, જે સૌંદર્ય પવિત્ર છે, જે સૌંદર્ય નિર્દોષ છે, સૂર્યના પ્રકાશને પવિત્ર ન કહી શકાય, એને મીઠો અમૃતમય ન કહેવાય. અક્ષરનું જે સચિદાનંદનું જે સ્વરૂપ છે, જે દરેક આત્માનું શરીર છે. આપણે આપણું શરીર કોણ છે? અક્ષર. પદના પ્રથમનું 64 અક્ષર શરીર છે. મહારાજ શરીરી છે, શરીરમાં રહેનાર શરીરી સહજાનંદ. અક્ષરબ્રહ્મનું જે સચિદાનંદનું જે સ્વરૂપ છે એ સૌંદર્યને કાઢ ન ખાય. એક, અપવિત્ર નથી, પવિત્ર છે. બે, નિર્દોષ છે. ત્રણ, નિર્લેપ છે. ચાર, આનંદમય છે. પાંચ, આનંદઘન સ્વરૂપ છે. મીઠાશ વાળું અમૃતમય છે. એ બધા અક્ષરબ્રહ્મના શરીરની વાત કરી, અક્ષરબ્રહ્મની વાત સાંભળજો. હા, દુનિયા માત્રના સૌંદર્ય ભેગા કરીએ તો એના લેસ સૌંદર્ય ભેગું ભેડું ન થાય. એ સગુણ, એ નિર્ગુણ સ્વરૂપ અક્ષરબ્રહ્મનું કેવું છે? તે 30 કરોડ દેવતાઓથી માંડીને દુનિયા માત્રના સૌંદર્યને ભેગું કરીએ, દુનિયા માત્રના સુખને ભેગું કરીએ, દુનિયા માત્રના આનંદને ભેગું કરીએ, દુનિયા એટલે આનંદ બ્રહ્માંડ બધું ભેગું કરીએ, અક્ષરબ્રહ્મના સુખ આગળ, એ આનંદ આગળ, એ નિર્લેપતા આગળ, એ દૈદિવ્યમાન પ્રકાશ આગળ, એ પવિત્ર પ્રકાશ આગળ, સચિદાનંદ, બધા સુખ શાંતિ આનંદ સૌંદર્યના ફીકા છે. લેસ લાગે અક્ષરબ્રહ્મની આગળ બધું લેસ. એવું અતિશય પ્રકાશે યુક્ત, અતિશય નિર્લેપ, અતિશય સચિદાનંદ, અતિશય નિર્દોષ, અતિશય અમૃતમય એવું જે અક્ષરબ્રહ્મનું જે શરીર, એ દરેક આત્માઓને છે વ્યાપક છે. એટલે આપણું શરીર આ નથી, બોગસ છે. પોતાની જાતને નિર્વાણ મુક્ત માનો, એના જેવું કોઈ ધરતી પર પાપ નથી.
આત્મીય સમાજની જય જય જય.